એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યા છે. આપ સૌનું સ્વાગત છે આજના જ્ઞાનસત્રમાં. આજે આપણે એક એવા વિષય પર ઊંડા ઉતરવાના છીએ જે આપણી રોજબરોજની જિંદગી સાથે ગાઢ રીતે જોડાયેલો છે, આપણું શરીર.
બિલકુલ. અને આજકાલ તો જુઓ ને, હેલ્થ ફિટનેસ પછી પેલો દેખાવ, સોશિયલ મીડિયા પરની છબીઓ, શરીર જાણે આપણા જીવનના સેન્ટરમાં આવી ગયું છે.
હા, બરાબર. પણ શું આપણે ક્યારેય ઊભા રહીને વિચાર્યું છે કે આ સમાજ, આપણી આસપાસના લોકો આપણા શરીરને કઈ નજરે જુએ છે અને કેવી રીતે ઘડે છે?
એ બહુ મોટો સવાલ છે, અને એ જ સવાલના જવાબ શોધવામાં મદદ કરે છે બ્રિટિશ સમાજશાસ્ત્રી ક્રિસ શિલિંગનું પુસ્તક ધ બોડી. ખૂબ જ પ્રભાવશાળી પુસ્તક છે.
ધ બોડી, ઓકે. એટલે આ પુસ્તક એમ કહે છે કે શરીર ખાલી જીવવિજ્ઞાનનો વિષય નથી, એમાં સમાજશાસ્ત્ર પણ છે.
ચોક્કસ. શિલિંગનો મુખ્ય મુદ્દો જ એ છે, અને એટલે જ આ પુસ્તક આજે બહુ મહત્વનું છે. આપણે એવા ટાઈમમાં છીએ જ્યાં શરીર પર સતત ફોકસ રહે છે.
સાચી વાત છે. વજન, હાઈટ, સ્કિન કલર, ફિટનેસ લેવલ, જાણે આપણી આઈડેન્ટિટી જ આના પરથી નક્કી થતી હોય એવું લાગે છે ક્યારેક.
બરાબર. અને શિલિંગનું પુસ્તક આ બધા પાછળના સામાજિક કારણો સમજાવે છે. એ આપણને વિચારવા મજબૂર કરે છે કે આપણે જે નોર્મલ કે નેચરલ માનીએ છીએ ને શરીર વિશે, એ ખરેખર કેટલું નેચરલ છે અને કેટલું સમાજે બનાવેલું છે.
અચ્છા, રસપ્રદ લાગે છે. તો ચાલો આ વિચારના મૂળ સુધી જઈએ. પહેલા એ કહો કે આ ક્રિસ શિલિંગ છે કોણ, એમની વાત શા માટે સાંભળવી જોઈએ, એમનું શું યોગદાન છે આ ફિલ્ડમાં?
જો, ક્રિસ શિલિંગ યુનિવર્સિટી ઓફ કેન્ટમાં સમાજશાસ્ત્રના પ્રોફેસર છે, અને એમને શરીરના સમાજશાસ્ત્ર એટલે કે સોશિયોલોજી ઓફ ધી બોડીના પાયોનિયર ગણવામાં આવે છે.
પાયોનિયર એટલે શરૂઆત કરનારા.
હા,
કારણ કે જ્યારે એમણે લખવાનું શરૂ કર્યું ત્યારે મોટા ભાગના સમાજશાસ્ત્રીઓ શરીરને કોઈ ગંભીર અભ્યાસનો વિષય જ નહોતા ગણતા. એમણે આખો ટ્રેન્ડ બદલ્યો.
ઓ, એટલે એમણે એક નવી જ દિશા ખોલી સમાજશાસ્ત્રમાં. બિલકુલ. શિલિંગે સમાજશાસ્ત્રમાં જેને દૈહિક વળાંક કહેવાય, સોમેટિક ટર્ન, એ લાવવામાં બહુ મોટો ફાળો આપ્યો. એમણે કહ્યું કે ભાઈ, શરીર વગર સમાજને સમજી જ ન શકાય, શરીર તો સેન્ટરમાં છે.
એમનો એપ્રોચ કેવો છે? મતલબ ખાલી સમાજશાસ્ત્ર જ?
ના ના, એ જ એમની ખાસિયત છે. એમનો અભિગમ ઇન્ટરડિસિપ્લિનરી છે. એ સામાજિક સિદ્ધાંત, કલ્ચરલ સ્ટડીઝ, મેડિકલ સોશિયોલોજી બધાને ભેગું કરીને જોવે છે. અને એમની સૌથી મોટી તાકાત એ છે કે અઘરામાં અઘરા સિદ્ધાંતોને પણ એકદમ સરળ ભાષામાં સમજાવી શકે છે. એટલે જ એમનું આ પુસ્તક ધ બોડી આ વિષયમાં ક્લાસિક ગણાય છે.
ઓકે ઓકે. લેખક વિશે જાણીને એમની વાતનું વજન સમજાય છે. તો હવે સીધા પુસ્તક પર આવીએ. ધ બોડીનો મૂળભૂત આઈડિયા શું છે, એકદમ સિમ્પલ શબ્દોમાં?
એકદમ સિમ્પલ શબ્દોમાં કહું તો, પુસ્તક કહે છે કે આપણું શરીર ખાલી હાડકા માંસનો જૈવિક લોચો નથી, એ સામાજિક અને સાંસ્કૃતિક રીતે બનેલું છે. મતલબ કે સમાજ નક્કી કરે છે કે ક્યુ શરીર સારું, ક્યુ સ્વસ્થ, ક્યુ સુંદર. અને શિલિંગ પેલી પશ્ચિમી ફિલોસોફીની જૂની માન્યતાને તોડે છે કે મન અને શરીર અલગ છે અને મન ચઢિયાતું છે. એ કહે છે, ના ભાઈ, એવું નથી. શરીર આપણા અનુભવોનો આધાર છે અને સમાજ એને સતત બદલતો રહે છે, ઘડતો રહે છે.
અને આમાં જ પેલો મજેદાર કોન્સેપ્ટ આવે છે ને, શરીર એક પ્રોજેક્ટ છે. આ શું છે? શરીર પ્રોજેક્ટ કેવી રીતે હોઈ શકે? કોઈ બિલ્ડિંગ જેવું?
હા હા, કંઈક એવું જ સમજો ને. શિલિંગ કહે છે કે આજના જમાનામાં આપણે શરીરને એક પ્રોજેક્ટ તરીકે લઈએ છીએ, જાણે એના પર સતત કામ કરવાનું હોય, એને સુધારવાનું, સારું બનાવવાનું, દુનિયા સામે વધારે સારી રીતે પ્રેઝન્ટ કરવાનું.
અચ્છા, એટલે જ કદાચ આ જિમ જવાનું, ડાયટ પ્લાન ફોલો કરવાના, કોસ્મેટિક સર્જરી, સ્કિન કેર રૂટીન, આ બધું આટલું બધું વધી ગયું છે કારણ કે આપણે બધા પોતપોતાના બોડી પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છીએ.
બરાબર, મુદ્દો પકડ્યો તમે. અને આ પ્રોજેક્ટ પછી આપણી ઓળખ સાથે, આપણી સેલ્ફ વર્થ સાથે જોડાઈ જાય છે.
હા, એ તો છે.
પુસ્તકનો મુખ્ય હેતુ જ એ સમજાવવાનો છે કે આધુનિક ઓળખ બનાવવામાં શરીર કેવી રીતે કેન્દ્રમાં આવી ગયું, અને જે બાબતો આપણને નેચરલ લાગે છે ને શરીર વિશે, એના પર સવાલ ઊભા કરે છે.
એટલે પુસ્તક આપણને એક આખી જર્ની પર લઈ જાય છે.
હા, શરૂઆતના સમાજશાસ્ત્રમાં શરીર લગભગ ગેરહાજર હતું, ત્યાંથી લઈને આજના જમાનાના કોમ્પ્લેક્સ મુદ્દાઓ, બોડી મોડિફિકેશન, જેનેટિક એન્જિનિયરિંગ, ટેકનોલોજીથી માનવ શરીરની વ્યાખ્યા કેવી રીતે બદલાઈ રહી છે ત્યાં સુધી.
આ જર્ની તો રસપ્રદ લાગે છે. ચાલો થોડું ડિટેલમાં જઈએ. પુસ્તકની શરૂઆત થાય છે કે પહેલાના મોટા સમાજશાસ્ત્રીઓ શરીરને કેમ ઇગ્નોર કરતા હતા.
હા, શિલિંગે બતાવે છે કે જે ફાઉન્ડિંગ ફાધર્સ ગણાય ને સમાજશાસ્ત્રના, માર્ક્સ, દુર્ખેમ, વેબર, એમને શરીરને બહુ મહત્વનોતું આપ્યું.
કેમ?
માર્ક્સે શરીરને ઉત્પાદનના સાધન તરીકે જોયું, લેબર ફોર્સ. દુર્ખેમે સામાજિક રિવાજોમાં એની ભૂમિકા જોઈ, પણ એક વાહક તરીકે. વેબરે કહ્યું કે તર્કબદ્ધ થવા માટે શારીરિક ઈચ્છાઓ પર કંટ્રોલ જરૂરી છે. પણ કોઈએ શરીરને એના પોતાના અધિકારમાં એક ફંડામેન્ટલ એલિમેન્ટ તરીકે ન જોયું. જાણે માણસ એટલે ખાલી મગજ, શરીર તો ગૌણ છે.
ઓ, એટલે શિલિંગ કહે છે કે આપણે દૈહિક વાસ્તવવાદ, કોર્પોરિયલ રિયલિઝમ અપનાવવાની જરૂર છે. માનવું પડે કે શરીર ભૌતિક પણ છે અને સામાજિક પણ છે.
બરાબર, એકદમ. અને આ સમજ્યા પછી શિલિંગ આપણને એવા વિચારકો પાસે લઈ જાય છે જેમણે શરીર પર સમાજના કંટ્રોલની વાત કરી, અને એમાં બે નામ બહુ મહત્વના છે, નોર્બર્ટ એલિયાસ અને મિશેલ ફૂકો.
હા, એમના નામ સાંભળ્યા છે. એલિયાસની પેલી સંસ્કારીકરણ પ્રક્રિયા, સિવિલાઇઝિંગ પ્રોસેસ, એ શું છે જરા સમજાવશો?
ચોક્કસ. એલિયાસે બતાવ્યું કે સદીઓ દરમિયાન યુરોપમાં શારીરિક કાર્યો પર સમાજનો કંટ્રોલ કેવી રીતે વધતો ગયો. જાહેરમાં ખાવું, પીવું, ટોયલેટ જવું, લાગણીઓ બતાવવી, આ બધાના નિયમો વધુને વધુ સૂક્ષ્મ અને કડક થતા ગયા.
જેમ કે
ટેબલ મેનર્સ આવ્યા, જાહેરમાં છીંક કે બગાસું કેવી રીતે ખાવું એના નિયમો બન્યા. જે પહેલાં સામાન્ય હતું એ ધીમે ધીમે અસભ્ય કે શરમજનક ગણાવા લાગ્યું. આ એક પ્રકારનો સોશિયલ કંટ્રોલ જ હતો જેને લોકોના શરીર અને વર્તનને ઘડ્યું.
અચ્છા, અને મિશેલ ફૂકો આ કંટ્રોલને સત્તા એટલે કે પાવર સાથે જોડે છે, ખરું ને? એમની પેલી શિસ્તબદ્ધ શક્તિ, ડિસિપ્લિનરી પાવરની વાત બહુ થાય છે.
હા, ફૂકોનો આઈડિયા બહુ પાવરફુલ છે. એ કહે છે કે સત્તા ખાલી દંડા મારીને કે દબાવીને જ કામ નથી કરતી. એ શરીરને ટ્રેન કરે છે, એને નોર્મલ બનાવે છે, એને આજ્ઞાંકિત, ડોસાઇલ બનાવે છે.
કેવી રીતે?
શાળાઓ, ફેક્ટરીઓ, હોસ્પિટલો, જેલો, આ બધી સંસ્થાઓ શું કરે છે? ચોક્કસ નિયમો, ટાઈમ ટેબલ, યુનિફોર્મ, કઈ રીતે બેસવું, કઈ રીતે વર્તવું, આ બધા દ્વારા એ શરીરને કંટ્રોલ કરે છે અને એને પ્રોડક્ટિવ બનાવે છે.
હા, જેમ કે સ્કૂલમાં સીધા ટટ્ટાર બેસવાનું કહેતા, કે પછી ઓફિસમાં અમુક ડ્રેસ કોડ હોય.
બરાબર, આ બધું શિસ્તબદ્ધ શક્તિ છે. અને ફૂકો બાયોપાવરની પણ વાત કરે છે, મતલબ કે રાજ્ય, સરકાર, વસ્તીના સ્વાસ્થ્ય, જન્મદર, મૃત્યુદર જેવી બાબતોનું મેનેજમેન્ટ કરે છે. આમ શરીર પોલિટિક્સનું સેન્ટર બની જાય છે.
ઓકે, એટલે એલિયાસ અને ફૂકો સમજાવે છે કે સમાજ અને સત્તા આપણા શરીરને સતત ઘડે છે. અને આ બેકગ્રાઉન્ડ પર શિલિંગ પેલી બોડી પ્રોજેક્ટની વાત લાવે છે, જે આજકાલ બહુ રિલેટેબલ લાગે છે.
હા, શિલિંગ કહે છે કે આજના આધુનિક યુગમાં શરીર પ્રતિબિંબિત પ્રોજેક્ટ, રિફ્લેક્સિવ પ્રોજેક્ટ બની ગયું છે.
પ્રતિબિંબિત
એટલે જેના પર આપણે સતત વિચારીએ છીએ, નજર રાખીએ છીએ અને ફેરફાર કરવા માટે એક્ટિવલી કામ કરીએ છીએ. એ હવે એવું નથી કે ભગવાને આપ્યું ને આપણે સ્વીકારી લીધું. એ પ્લાસ્ટિક જેવું છે જેને આપણે શેપ આપી શકીએ, બદલી શકીએ.
અને આના ઉદાહરણો તો ચારે બાજુ છે. જિમ કલ્ચર, સેલિબ્રિટીઝને ફોલો કરવા, વજન ઘટાડવા, વધારવાના ધક્કારા, કોસ્મેટિક સર્જરી હવે કેટલી કોમન થઈ ગઈ છે, ટેટુ, પ્યોર્સિંગ, જાણે આપણે આપણા શરીર પર કોઈ આર્ટવર્ક કરી રહ્યા હોઈએ.
બરાબર. અને આ બધું આપણી ઓળખ સાથે, આપણી આઈડેન્ટિટી સાથે એટલું જોડાઈ ગયું છે કે આપણે કેવા દેખાઈએ છીએ એના પરથી આપણે કોણ છીએ એ નક્કી થતું હોય એવું લાગે. અને આમાં પેલી ગ્રાહક સંસ્કૃતિ, કન્ઝ્યુમર કલ્ચર, એ તો ઘી હોમે છે. એ આપણને સતત કહે છે કે તમે વધુ સારા બની શકો છો, પાતળા, ગોરા, યંગ, ફિટ, અને એના માટે આ પ્રોડક્ટ ખરીદો, આ સર્વિસ લો. આખો ઉદ્યોગ ચાલે છે આના પર.
પણ અહીં એક મોટો સવાલ થાય છે, ખરું ને? શું આ ખરેખર આપણી પસંદગી છે, આપણી ફ્રીડમ છે, કે પછી સમાજે જે સુંદરતા અને ફિટનેસના સ્ટેન્ડર્ડ બનાવ્યા છે એમાં ફિટ થવાનું પ્રેશર છે?
એક્ઝેક્ટલી.
ખાસ કરીને સોશિયલ મીડિયા પર જે પરફેક્ટ બોડી અને પરફેક્ટ લાઈફ દેખાડવામાં આવે છે, એનું દબાણ તો અમફંડ જબરજસ્ત હોય છે, ખબર પણ ના પડે એટલું સૂક્ષ્મ હોય છે. તો આ પ્રોજેક્ટ આપણને એમ્પાવર કરે છે કે પછી એક નવી જાતની ગુલામીમાં બાંધે છે?
આ બહુ જ ક્રિટિકલ પોઈન્ટ છે. અને શિલિંગ આ બંને બાજુની વાત કરે છે, આ દ્વંદ્વની ચર્ચા કરે છે, અને એની સાથે એ જોખમ સમાજ, રિસ્ક સોસાયટીની પણ વાત કરે છે.
જોખમ સમાજ એ વળી શું?
એટલે કે આજે આપણે હેલ્થ વિશે નિર્ણયો લેવા હોય, કઈ ટ્રીટમેન્ટ લેવી, કઈ લાઇફસ્ટાઇલ અપનાવવી, તો એક્સપર્ટ્સ પર આધાર રાખવો પડે. પણ એક્સપર્ટની સલાહ પણ ક્યારેક બદલાતી રહે, ક્યારેક ક્લિયર ના હોય, એટલે આપણે સતત એક રિસ્ક અને અનિશ્ચિતતા સાથે જીવીએ છીએ. ડૉક્ટર પર, ટ્રેનર પર વિશ્વાસ મૂકવો પડે છે.
હા, એ તો છે. અને પેલું તબીબીકરણ, મેડિકલાઇઝેશન પણ ખરું ને? જીવનની સામાન્ય વસ્તુઓ જેમ કે વૃદ્ધત્વ, મૂડ અપડાઉન થવો, છોકરાઓ તોફાન કરે, એને પણ જાણે કોઈ મેડિકલ પ્રોબ્લેમ બનાવી દેવાય છે અને એની સારવાર શોધાય છે.
બરાબર. અને આ બધામાં ટેકનોલોજી, એનો રોલ તો ક્રાંતિકારી છે.
જેમ કે
આર્ટિફિશિયલ હાથ પગ, જીનેટિક એન્જિનિયરિંગ, ફિટનેસ ટ્રેકર જે આપણે પહેરીએ છીએ, હેલ્થ એપ્સ, આ બધું શું કરી રહ્યું છે? નેચરલ બોડી અને આર્ટિફિશિયલ કે મશીન વચ્ચેની લાઇન ભૂસી રહ્યું છે.
એટલે પોસ્ટ હ્યુમન ભવિષ્યની વાતો થાય છે.
હા, જ્યાં માણસની ટ્રેડિશનલ વ્યાખ્યા બદલાઈ જાય, પણ આની સાથે ગંભીર નૈતિક સવાલો પણ જોડાયેલા છે.
ચોક્કસ. પુસ્તક શારીરિક અસમાનતાની પણ વાત કરે છે, બરાબર? લિંગ, ઉંમર અને ખાસ કરીને ક્લાસ, સામાજિક વર્ગના આધારે શરીરમાં કેટલો ફરક દેખાય છે.
બહુ જ મહત્વનો મુદ્દો છે આ. શિલિંગ સમજાવે છે કે પુરુષત્વ અને સ્ત્રીત્વના જે સામાજિક આઈડિયાઝ છે, એ કેવી રીતે શારીરિક પ્રેક્ટિસ દ્વારા બને છે અને ટકી રહે છે. જેમ કે છોકરાઓ માટે મસલ્સ બનાવવા, છોકરીઓ માટે બ્યુટી રિચ્યુઅલ્સ.
હા.
વૃદ્ધત્વને કેવી રીતે એક પ્રોબ્લેમ તરીકે જોવામાં આવે છે, જેને ટાળવા માટે એન્ટી એજિંગ ઇન્ડસ્ટ્રી ચાલે છે. અને અહીં ફ્રેન્ચ સમાજશાસ્ત્રી પિયર બોડ્યુનો હેબિટસ નો કોન્સેપ્ટ બહુ કામનો છે.
હેબિટસ એ શું છે?
હેબિટસ એટલે આપણી સામાજિક બેકગ્રાઉન્ડ, આપણો ક્લાસ, આપણો ઉછેર, આ બધું આપણા શરીરમાં, આપણી આદતોમાં, આપણી પસંદગીઓમાં, આપણી બોલચાલમાં કેવી રીતે લખાઈ જાય છે.
ઓકે, દાખલો આપશો?
જેમ કે આપણે ભારતમાં જોઈએ તો જુદા જુદા સોશિયો ઇકોનોમિક ક્લાસના લોકોની ઊભા રહેવાની રીત, બોલવાની લઢણ, ખાવા પીવાની પસંદગી, કપડાની પસંદગી, એમાં ફરક દેખાય. અને આ ખાલી ઉપર છલ્લું નથી, એમના સ્વાસ્થ્યના પરિણામોમાં પણ ફરક દેખાય છે.
અચ્છા.
જેમની પાસે પૈસા છે, આર્થિક મૂડી છે, એ લોકો સારે હેલ્થ કેર, જીમ મેમ્બરશીપ, ઓર્ગેનિક ફૂડ પર ખર્ચો કરીને એને શારીરિક મૂડી, ફિઝિકલ કેપિટલમાં કન્વર્ટ કરી શકે છે. આ અસમાનતા શરીરમાં છપાયેલી દેખાય છે.
વાહ, આ તો ખરેખર બહુ ઊંડી અને વિચારવા જેવી વાતો છે. મજા આવી રહી છે આ ચર્ચામાં. જો આટલી બધી વાતો પછી આપણે શિલિંગના પુસ્તકના મુખ્ય સંદેશા કે તારણો કાઢવા હોય તો શું કહી શકીએ? કયા મેઇન પોઈન્ટ્સ છે?
હા, ચલો એને સમરાઈઝ કરીએ. હું 4-5 મુખ્ય મુદ્દાઓ કહીશ. પહેલું અને સૌથી મહત્વનું, શરીર સામાજિક છે. એ ક્યારેય ખાલી કુદરતી નથી, સમાજ અને સંસ્કૃતિ એને ઘડે છે. શું ખાવું, શું પહેરવું, કોણ સુંદર, બધું સોશિયલ છે.
ઓકે, બીજું?
બીજું, શરીર એક પ્રોજેક્ટ છે. આજના જમાનામાં એ આપણી ઓળખનું સેન્ટર છે અને એના પર સતત કામ કરવું પડે છે. આપણે ગુજરાતના શહેરોમાં જોઈએ છીએ ને, જેમ, બ્યુટી પાર્લર, સોશિયલ મીડિયા પર દેખાવનું મહત્વ, એ આનું જ ઉદાહરણ છે.
હમ, ત્રીજું,
શક્તિ અને નિયંત્રણ, પાવર અને સોશિયલ નોર્મ્સ બહુ સૂક્ષ્મ રીતે આપણી આદતો અને ઈચ્છાઓ દ્વારા આપણા શરીરને કંટ્રોલ કરે છે. જેમ કે મીડિયામાંથી આવતું આવું દેખાવું જોઈએ વાળું પ્રેશર.
ચોથું,
શારીરિક અસમાનતા, સોશિયલ ભેદભાવ, ક્લાસ, જાતિ, લિંગના આધારે આપણા શરીરમાં દેખાય છે, ખાસ કરીને હેલ્થ અને રિસોર્સની પહોંચમાં.
અને પાંચમું,
ટેકનોલોજી અને ભવિષ્ય. ટેકનોલોજી માનવ શરીરની વ્યાખ્યા જ બદલી રહી છે. એનાથી નવી શક્યતાઓ ખુલે છે, પણ નવા નૈતિક સવાલો પણ ઊભા થાય છે.
બરાબર. આ 5 મુદ્દા પુસ્તકનો સાર આપે છે. પુસ્તકમાં કેટલાક એવા વાક્યો કે વિચારો પણ હશે જે એકદમ યાદ રહી જાય, જે આખી વાતને પકડી પાડે, એવા કેટલાક મુખ્ય વિચારો શેર કરશો?
ચોક્કસ. શિલિંગના વિચારોમાંથી કેટલાક જે મને બહુ ગમ્યા. એક છે, શરીર એક જ સમયે સૌથી નક્કર આપણે એને ટચ કરી શકીએ અને સૌથી અસ્પષ્ટ એના મીનિંગ બદલાતા રહે વસ્તુ છે. તે સૌથી પ્રાચીન પણ છે અને સૌથી આધુનિક પણ. આ બતાવે છે કે શરીર ફિઝિકલ છે, પણ એના સોશિયલ મીનિંગ કેટલા ફ્લુઇડ છે.
વાહ, બીજો કોઈ વિચાર?
બીજો, આધુનિક સમયમાં શરીર એક પ્રતિબિંબિત પ્રોજેક્ટેડ બની ગયું છે, સ્વ ઓળખનો એક ભાગ. આ ફરી એ જ પ્રોજેક્ટવાળી વાત પર ભાર મૂકે છે. શરીર હવે પેસિવ નથી, એક્ટિવલી આપણે એને બનાવીએ છીએ, એ આપણી આઇડેન્ટિટી છે. ત્રીજો, આપણે એક દૈહિક સમાજ, સોમેટિક સોસાયટીમાં જીવીએ છીએ, જ્યાં શરીર સામાજિક ઓળખ અને રાજકીય ક્રિયાનો આધાર બને છે. એટલે કે હેલ્થ, રાઇટ્સ, બ્યુટી જેવા શરીર સંબંધિત મુદ્દાઓ હવે પબ્લિક અને પોલિટિકલ બની ગયા છે.
ઓકે, અને ફૂકોવાળો વિચાર?
હા, ચોથો, સત્તા ફક્ત દબાવતી નથી, પણ શરીરને તાલીમ આપીને, તેને નોર્મલ બનાવીને, તેના દ્વારા કાર્ય કરે છે. આ સમજાવે છે કે કંટ્રોલ હંમેશા બહારથી નથી હોતો, એ આપણી અંદર ઉતારી દેવાય છે.
તો કેવી રીતે કરી શકીએ? વ્યવહારમાં કેવી રીતે ઉતારી શકીએ?
હા, એ બહુ મહત્વનું છે. મને લાગે છે કે ઘણી રીતે ઉપયોગી થઈ શકે. પહેલું તો મીડિયા લિટરસી. આપણે ટીવી, ફિલ્મો, ખાસ કરીને સોશિયલ મીડિયા પર જે બોડી ઇમેજીસ જોઈએ છીએ, એને થોડી ક્રિટિકલ નજરથી જોઈ શકીએ.
એટલે કે
સમજી શકીએ કે આ ઇમેજ કેટલી રિયલ છે, એની પાછળ કયા પ્રેશર કામ કરે છે. જેમ કે ઇન્સ્ટાગ્રામની પેલી પરફેક્ટ તસવીર પાછળ કેટલું એડિટિંગ છે, કેટલા ફિલ્ટર્સ છે, એ સમજવું.
હા, એ જરૂરી છે. બીજું શું?
બીજું, આપણા પોતાના હેલ્થ અને દેખાવ વિશેના નિર્ણયો લેતી વખતે વધુ સભાન થઈ શકે. કોઈ નવો ડાયટ ટ્રેન્ડ આવે કે ફિટનેસ ગોલ સેટ કરીએ, ત્યારે આપણી જાતને પૂછી શકીએ, આ મારી પોતાની જરૂરિયાત છે કે સમાજનું પ્રેશર? હું મારા શરીર માટે આ કરું છું કે બીજાને બતાવવા?
બરાબર, પોતાને સવાલ પૂછવાની વાત છે.
ત્રીજું, અસમાનતા પ્રત્યે વધુ સેન્સિટિવ બની શકીએ. આપણે જોઈ શકીએ કે લોકોની સોશિયો ઇકોનોમિક સ્થિતિ એમના સ્વાસ્થ્ય અને શારીરિક તકોને કેવી રીતે અસર કરે છે. અને ચોથું, સેલ્ફ રિફ્લેક્શન. આપણી અંદર જે દેખાવ કે ફિટનેસનું પ્રેશર છે, એને સોશિયલ કોન્ટેક્સ્ટમાં મૂકીને જોઈ શકીએ. આ સમજ કદાચ આપણને આપણી જાત પ્રત્યે થોડા વધુ દયાળુ અને સ્વીકાર ભાવ રાખવામાં મદદ કરે.
આખી ચર્ચા ખરેખર ખૂબ જ ઇનસાઇટફુલ રહી. તમને અંગત રીતે આ પુસ્તકમાંથી કે આ ચર્ચામાંથી કઈ વાત સૌથી વધુ સ્ટ્રાઇક થઈ? કઈ વાત તમને નવી લાગી?
મને પેલો પિયર બોર્દિયોનો હેબિટેસનો આઈડિયા બહુ જ પાવરફુલ લાગ્યો. કેવી રીતે આપણો ક્લાસ, આપણો ઉછેર, આપણા શરીરની મુદ્રાઓમાં, આપણી પસંદગીઓમાં, આપણી તકોમાં કેટલું ઊંડે સુધી ઉતરી જાય છે, એ ખરેખર બતાવે છે કે સોશિયલ સ્ટ્રક્ચર કેવી રીતે ઇન્ડિવિજ્યુઅલ બોડીમાં અંકિત થાય છે. એ વાત મને વિચારથી કરી ગઈ.
અને મને પેલો બોડી પ્રોજેક્ટનો વિરોધાભાસ, પેલું પેરેડોક્સ બહુ સ્પર્શી ગયું કે કેવી રીતે એક જ વસ્તુ, જેમ કે પોતાના શરીર પર ધ્યાન આપવું, એ એક બાજુ ફ્રીડમ અને એમ્પાવરમેન્ટ જેવું લાગે, પણ એ જ વસ્તુ બીજી બાજુ સોશિયલ પ્રેશર અને કંટ્રોલનું સાધન બની જાય. આપણે માનીએ કે આપણે ફ્રી છીએ, પણ કદાચ દેખાતી ન હોય એવી સામાજિક દોરીઓથી બંધાયેલા હોઈએ.
અને અંતમાં એક વિચાર જે આપણા સૌ માટે આગળ વિચારવા જેવો છે. જેમ જેમ ટેકનોલોજી, બાયોટેક, જીનેટિક્સ, એઆઈ આપણા શરીરને બદલવાની, એને સુધારવાની, એને મશીનો સાથે જોડવાની વધુને વધુ તાકાત આપશે, તેમ માનવ હોવાનો અર્થ શું રહેશે? કુદરતી શરીર કોને કહીશું?
અને શું આ ટેકનોલોજીકલ પાવર સમાજમાં અસમાનતાના નવા, કદાચ વધુ ઊંડા સ્વરૂપો નહીં બનાવે?
બરાબર, આ પ્રશ્નો પર આપણે સૌએ વિચારવું રહ્યું.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.